દાદાવાણી જાન્યુઆરી 2021. સમજીએ આકર્ષણ દોષ તો ચેતાય. સંપાદકીય: સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા મહામુક્ત દશામાં રાચતા જ્ઞાની પુરુષે કેવું જબરજસ્ત વિજ્ઞાન નિહાળ્યું. વિષયથી મુક્તિ કાજે કરવાપણાની સર્વભ્રાંતિ તોડી જ્ઞાની પુરુષે પોતે ઉદ્ગલ અને આત્માને જેમ છે તેમ જોયા જાણ્યા છે ને અનુભવ્યા છે. એ વૈજ્ઞાનિક અક્રમ માર્ગનું સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સંબંધીનું અદ્ભુત રહસ્ય આપણને આ પંચમ કાળે જ્યાં મન વચન કાયાની એકતા નથી ત્યાં પ્રાપ્ત થયું એ મોટી અજાયબી છે. પરમ પૂજ્ય દાદા ભગવાન દાદાશ્રી કહે છે કે વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. અક્રમ વિજ્ઞાન બધી રીતે નિર્ભય કરનારું છે, પણ વિષયમાં નિર્ભય નથી થવાનું, ત્યાં જાગૃત રહેવાનું છે. પ્રસ્તુત અંકમાં વિષય સંબંધીના વિવિધ દોષોમાંના એક આકર્ષણ દોષની છણાવટ થઈ છે. પોતાની ઈચ્છા નથી છતાં ખેંચાણ કેમ થાય છે? આંખ કેમ ખેંચાય? દ્રષ્ટિ કેમ બગડે છે? આ દેહ ખેંચે છે કોણ? આકર્ષણ શું છે? વિકર્ષણ શું? આકર્ષણ વિકર્ષણ થવાનું કારણ શું? આકર્ષણ થવાના જોખમો તેમજ તેમાંથી નીકળવાની જ્ઞાન ચાવીઓ સૈદ્ધાંતિક સમજરૂપે દાદાશ્રીએ અત્રે આપી છે. અક્રમ વિજ્ઞાન સ્ત્રી પુરુષના આકર્ષણને શું કહે છે? જેમ લોહચુંબક લોખંડને આકર્ષે જ એવો પરમાણુઓનો સ્વભાવ છે, તેમ સ્ત્રી પુરુષના પરમાણુઓ એકબીજાને આકર્ષે. પોતે નહીં ખેંચાવાનું નક્કી કર્યું હોય છતાંય ખેંચાય તો એ શું સૂચવે છે? કે આમાં હવે પોતાનું ચલણ નથી, કોઈ પરસત્તા મેગ્નેટિક ફોર્સ ખેંચી રહ્યો છે. પૂર્વના ચાર્જ થયેલા પરમાણુઓને કારણે સ્ત્રી ને પુરુષ સામસામા ફિલ્ડમાં આવે ત્યારે પરમાણુઓ ખેંચાય, ત્યારે પોતે માને છે કે હું ખેંચાયો, મને હજી આકર્ષણ રહ્યા કરે છે. આમાં ખરેખર પરમાણુઓ ખેંચાય છે. તેમાં જો પોતે તન્મયાકાર ના થાય તો પરમાણુઓ ઇફેક્ટ આપી સહજ સ્વભાવી ડિસ્ચાર્જ થઈ જાય છે. પણ વિજ્ઞાનની આવી વાસ્તવિકતા નહીં સમજાવાથી પોતાને માન્યતાની આંટી રહ્યા કરે છે, તેમજ મીઠાશની લાલચથી પોતે ઇફેક્ટમાં ભળ્યા વિના રહેતો નથી, પરિણામે નવું ચાર્જ કરે છે. તેમાં જો આત્મજ્ઞાનની જાગૃતિ હોય તે તુરત જ પ્રતિક્રમણ કરી પાછો આત્મભાવમાં આવી જાય તો પરમાણુઓની અસરોથી છૂટે છે. જ્ઞાની પુરુષની વિજ્ઞાનમય વાણીથી આકર્ષણના ઓવારેથી ડૂબ્યા વિન બહાર નીકળી જવાની જાગૃતિ આપતા સિદ્ધાંતો કે જે વિષયની ગાંઠ સામે ચોક્કસ કાયમી ઉકેલ લાવે છે, બ્રહ્મચર્યની સેફ સાઇડ માટે આંતરિક તેમજ બાહ્ય એવિડન્સને જ્ઞાને કરીને પુરુષાર્થથી ઓગાળી આકર્ષણ દોષથી મુક્ત થઈ વિષયથી નિર્ગ્રંથ થવાનો પુરુષાર્થ આદરીએ એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી જાન્યુઆરી 2021. સમજીએ આકર્ષણ દોષ તો ચેતાય.
ચોટે ચિત્ત બહાર જતા.
દાદા, અહીં ઘેર બેઠા હોઈએ તો ચિત્ત આગું પાછું થતું નથી, પણ રસ્તા પર સહેજ નીકળ્યા તો સ્ત્રી વગર રસ્તા હોતા નથી અને આ બાજુ વિષયની ગાંઠ ફૂટ્યા વગર રહેતી નથી.
અને તમારે બહાર ફર્યા વગર ચાલે એવું નથી. બહાર કંઈક લેવા જવું પડે, નોકરી ધંધે જવું પડે અને વિષય ઊભો થયા વગર રહે નહીં, એટલે તેના પ્રતિક્રમણ કર્યા વગર ચાલે નહીં. પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે, નહીં તો પેલું આકર્ષણ ઊભું રહેલું તો ચોંટ્યું જ પછી. બહાર જવું આવવું પડે તે ચાલે એવું નથી. જગતમાં ઘેર બેસી રહે તો ચાલે નહીં, વ્યવસ્થિત પ્રમાણે જવું પડે અને પેલા ચોંટ્યા વગર ના રહે. જાગૃતિ તો હોય તોય ગયા અવતારના બધા મેળ છે ને, તે આકર્ષણ થાય ને પાછું ભાંજગળ થયા વગર રહે નહીં. ભટકવાના માર્ગ ચિત્તને આકર્ષિત કરાવે તેવા છે. વસ્તુ સ્થિતિમાં વિષયની ગાંઠ જે છે એ ટાંકણીને જેમ લોહચુંબક આકર્ષે એવું આમાં આકર્ષણ ઊભું થાય છે.
આકર્ષણ એ અજ્ઞાનતાનો દોષ.
આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. એવી રૂપાળી મૂર્તિ દેખે ને તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે, આપણે આકર્ષણ ના કરવું હોય તોય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે, એટલે જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે, એટલે વૈરાગ આવે ને પછી મન તૂટી જાય. નહીં તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે, પછી લફરા જ વળગી જાય. લફરા વળગે એટલે પછી છૂટે નહીં, સાત સાત અવતાર સુધી ના છૂટે એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવા લફરાવાળો વેપાર પોષાય જ નહીં. જે માલ આપણને જોઈતો નથી, જેમ બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય તો આપણે એને જોજો કરીએ છીએ?
ના.
એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ, કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું? એક ફેરો એક મોટા સંત અગાસીમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. કોઈ સામા મકાનની બારીમાં એક બહેન ઊભી હશે, તે એમણે એને જોઈ એટલે એમની આંખ ખેંચાઈ, અને એ તો વિચારશીલ માણસ, એટલે મનમાં થયું કે આ કેમ થાય છે, આમ ના થવું જોઈએ. પછી પાછું વાંચવા માંડ્યું પણ પાછી આંખ ખેંચાઈ, એટલે એમને થયું કે આ તો બહુ ખોટું કહેવાય. એટલે તરત ત્યાંથી ઊઠીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને લાલ મરચું વાટેલું હતું તે આંખમાં નાખ્યું. આ એમણે સારું કર્યું? એ આંખનો દોષ છે? કોનો દોષ છે?
મનનો દોષ છે.
ના, અજ્ઞાનતાનો દોષ છે. અજ્ઞાન છે તેથી ને. હવે આંખમાં મરચું નાખ્યું તેવું એમના કોઈ શિષ્યો શીખ્યા નહીં. શિષ્યો જાણતા હતા કે ગુરુ મહારાજ ઇમોશનલ થઈ ગયા હશે, ભાવુક થઈ ગયા હશે ને મરચું નાખ્યું હશે. આપણે નાનંખાય બાપ, આંખમાં મરચું નાખે ફાયદો શું થાય? એના કરતાં મારી વાત યાદ રહી હોય તો મોહ જ ઉત્પન્ન ના થાય ને. અને ખરેખર એમ જ છે. આ કંઈ ગપ્પું છે?
ખેંચાણથી નિધિધ્યાસનની ફસામણ.
આંખ ખેંચાય પણ વિકારી ભાવ ના હોય તો?
તો વાંધો નહીં. વિકારી ભાવ આપણામાં ના હોય પણ સામાનામાં હોય ત્યારે શું થાય? માટે ખેંચાણમાં ફસાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે બધે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધો વ્યવહાર કરવો. આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. આપણામાં વિકારી ભાવ ના હોય પણ પેલા સામાનું શું થાય? બધે ખેંચાણ નથી થતું ને.
ના.
એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે તે તમને કહી દઉં. આ ભાવમાં ખેંચાણ ના થતું હોય છતાં કોઈ ભાઈને દેખ્યો તે આપણા મનમાં એવું થાય કે ઓહો હો, આ ભાઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે. એવું આપણને થયું કે તેની સાથે જ આવતા ભવની ગાંઠ પડી ગઈ, એનાથી આવતા ભવે ખેંચાણ થાય. શેનું રૂપ? આ છોલે તો શું નીકળે, રૂપ કોનું નામ કહેવાય? કે છોલે તોય ખરાબ ના નીકળે, આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે, એને છોલીએ તો કશું ના થાય. એમાં ગંધવાળું નહીં ને, સોનાનું ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. કોઈની જોડે આપણે ફ્રેન્ડશીપ પણ ના કરીએ, મિત્રાચારી પણ ના કરીએ, બહુ ઘાલમેલ ના રાખીએ. આ તો એક ફેરો લફરું વળગ્યા પછી છૂટું ના થાય. જેનું નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય, જે જે અવસ્થા સ્થિત થયે વ્યવસ્થિત ચિતરાય. નિધિધ્યાસન એટલે કે આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે એવો વિચાર કર્યો એ નિધિધ્યાસન થયું. એટલી વાર વિચાર કર્યો કે તરત જ નિધિધ્યાસન થાય, પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને, એના કરતાં આંખ નીચે ટાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખું જગત ફસામણ છે, ફસાયા પછી તો છુટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય પણ એનો એન્ડ જ નથી, એનો અંત જ નથી.
મૂળ રૂટકોઝને ખોલી કાઢ.
ભગવાને કહેલું કે એક ભૂલ ના કરશો, કોનો વાંક છે ત્યાં ડામ દેજો. પાડાનો વાંક અને પખાલીનો વાંક બંનેનો વાંક જોજો અને પછી ડામ દેજો. પણ આ જગતના લોકો તો પાડાના વાંકે પખાલીને ડામ દે છે. આ ગુનો કોનો છે એવી તપાસ તો કરવી જ જોઈએ ને. આમ તો કહે છે કે મારે બ્રહ્મચર્ય પાળવું છે, ને પછી કહે છે કે મારે નથી ઈચ્છા, છતાં દેહ આમ ખેંચાય છે, તો તે ઉપાય શું કર્યો? તો કહેશે દેહમાં ખાવાનું ઓછું નાખ્યું છે. અલ્યા, પાડાને વાંકે પખાલીને ડામ શું કામ આપું છું? પણ આ વાત એને શી રીતે સમજાય? વિચાર કરને કે મારી ઈચ્છા નથી તો આ દેહ ખેંચે છે કોણ? આ દેહ તો ટાંકણી જેવો છે, જો લોહચુંબક સામું ધરશો તો ટાંકણી હાલ્યા કરશે. આ દેહમાં ઇલેક્ટ્રિકલ બોડી છે, તે સરખે સરખા પરમાણુ મળી આવે તો બોડી ખેંચાય, દેહ ખેંચાય. પણ આ તો કહેશે કાલથી હવે દેહને ખાવાનું નથી આપવું, આ દેહને હવે ભૂખ્યો રાખીશ. અલે આ ભૂલ ખોળી કાઢને, આ તો પૂરણ ગલન છે. તે પૂરણ કર્યું છે તો ગલન થશે જ, માટે મૂળ રૂટકોસ ખોળી કાઢ. પણ રૂટકોસ પોતાને પોતાની મેળે શી રીતે ચડે એ તો જ્ઞાની પુરુષ જણાવી શકે. માટે જ્ઞાનીને ખોળ, ને જ્ઞાની તો કોક ફેરો હોય, એ તો અતિ અતિ દુર્લભ છે.
ચિત્ત ચોંટે ત્યાં બીજ પડે.
કોઈક સ્ત્રી શાકભાજી લેવા બહાર નીકળે, તે કોઈક પુરુષને દેખીને એનું ચિત્ત ત્યાં ચોંટે. આ ચિત્ત ચોંટવાથી બીજ પડે. તે આવતા જતા આવા 25-50 પુરુષ જોડે બીજ પડે. આમ રોજ બને તે પાર વગરના પુરુષો જોડે બીજ પડે. એવું પુરુષને સ્ત્રીઓ સામે થાય. હવે જો જ્ઞાન હાજર હોય તો બીજ પડવાનું અટકી જાય, છતાં પ્રતિક્રમણ કરે તો જ ઉકેલ આવે. આ બીજ તો મિશ્રચેતન જોડે પડે, મિશ્રચેતન પછી દાવો માંડે. મિશ્રચેતન તો કેવું હોય કે બંનેની મરજીના ડિફરન્સ, બંનેની મરજીના તફાવત, બંનેના સંચાલન જુદા. ત્યાં પોતાની ઈચ્છા ના હોય તોય સામાને સુખ ભોગવવા જોઈએ તો શું થાય? એમાંથી પછી રાગ દ્વેષના કારખાના થાય. આપણી પાસે તો જ્ઞાન છે તો શુદ્ધાત્મા જોઈને ચોંટ ધોઈ નાખવાની, નહીં તો આ ચિત્ત ચોંટે તો એનું ફળ 2-5 હજાર વર્ષે આવે. સ્ત્રી પુરુષોમાં આ કળિયુગના આધારે સામસામી અસર થાય છે. બંનેને સંતોષ હોય તોય બહાર કંઈક જુએ છે તો દ્રષ્ટિ મંડાઈ જાય છે. એ મોટામાં મોટું ભય સિગ્નલ છે. આ દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે બહુ મોટું જોખમ. તમે માની હો તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય. લોભી હોય તો તેને લોભ આપે તોય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાન મેદાન કરી નાખે. એટલે ચેતવાનું શું કે સ્ત્રીએ પુરુષથી ને પુરુષે સ્ત્રીથી બિલકુલ લપ્પન છપ્પન નહીં રાખવી જોઈએ, નહીં તો એ ભયંકર રોગ છે. એ વિચારથી જ માણસને બેભાનપણું રહે છે તો પછી આત્માની જાગૃતિ ક્યારે થાય? એટલે આટલું ચેતવાનું છે. આમાં શું અઘરું છે? કશું.
ત્યાં સાવચેત રહેવું જોઈએ.
એટલેથી જ છેટું રહેવા જેવું છે. બીજી બધી બાબતો અમે છોડી દેવડાવીએ, રસ્તો કરીએ, પણ અહીં તો ચેતન મિશ્રિત થયું ને, એટલે સ્ત્રી પુરુષોએ બંને ચેતવા જેવું. ભયંકર જોખમ છે. હંમેશા નીચું જ જોવું. બીજો કોઈ બાદ આપણા માર્ગમાં નથી. વેરાયટીઝ ઓફ પેકિંગ્સ, વિભિન્ન પ્રકારના ખોખા છે. આનો પાર આવે એવો નથી, પણ એટલી બધી જાગૃતિ રહેતી નથી. એટલે નક્કી જ કરવું કે જે થવાનું હોય તે થાય, પણ દ્રષ્ટિ માંડવી જ નથી, નહીં તો બીજ તો બહુ મોટા પડી જાય. તે આવતો ભાવ ખલાસ કરી નાખે. પેલી જ્યાં જાય ત્યાં આને જવું પડે અને પછી ખલાસ થઈ જાય.
અણસમજણના આકર્ષણ સામે પૃથક્કરણ.
અમુક એક જ જગ્યાએ ચિત્ત વધુ ખેંચાય છે,
એ જગ્યા ખોદી નાખવી, ખોદીને કાઢી નાખવી. એ જગ્યા ક્યાં છે?
એક જગ્યા એટલે અમુક અવયવ તરફ જ વધુ દ્રષ્ટિ જાય.
જેને બહુ જતું રહેતું હોય તેણે પરણવું. બધે દ્રષ્ટિ બગાડવા કરતા એક કૂવામાં પડવું સારું. પછી 50 વર્ષે કોઈ નહીં મળે. ચોરી કરવાની ગમે છે, જૂઠું બોલવાનું, મરવાનું ગમે, ત્યારે પરિગ્રહ ગમે. તો બસ વિષયમાં એવું મય શું પડ્યું છે કે ગમે છે?
બિલકુલ ગમતું જ નથી, તોય આકર્ષણ થઈ જાય છે, એનો બહુ ખેદ રહ્યા કરે છે.
એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ તો પછી વિષય શેનો થાય? બીજું જોઈએ તો વિષય થાય ને. વિષયનું તને પૃથ્થકરણ કરતા આવડે છે?
આપ જણાવો દાદા.
પૃથ્થકરણ એટલે શું? કે વિષય એ આંખે ગમે એવા હોય છે, કાને સાંભળે તો ગમે, અને જીભથી ચાટે તો મીઠું લાગે. એ કોઈ ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને. અરે બહુ સુગંધ આવે ને, અત્તર ચોપડેલું હોય ને. એટલે આવું પૃથ્થકરણ કરે ત્યારે ખબર પડે આખું નર્ક જ ત્યાં પડ્યું છે. પણ આવું પૃથ્થકરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એ અજાયબી જ છે ને.
તો એ આકર્ષણ શેનું રહે છે?
અણસમજણનું. જેમાં અણસમજણથી તાર જોઈન્ટ રહી ગયો હોય તો તેનું આકર્ષણ થયા કરે. પણ હવે સમજણ આવી કે આ તો આવું છે. પહેલા તો આપણે સાચું જાણતા નહોતા ને. આવું પૃથ્થકરણ કરેલું જ નહીં ને. લોકોએ માન્યું તેવું આપણે સાચું માન્યું કે આ જ ખરો રસ્તો છે. પણ હવે જાણ્યું ત્યારથી આપણે સમજી ગયા કે આમાં તો પોલું ખાતું છે. એમાં તો ઓહો એટલા બધા જોખમ છે કે એના લીધે તો આખો સંસાર ઊભો રહ્યો છે. અને આખો દાડો માર પણ એને લીધે જ પડે છે. એમાંય જો ઇન્દ્રિયોને ગમે એવું હોય તો ઠીક, પણ આ તો એકોય ઇન્દ્રિયને ગમતું જ નથી.
આકર્ષણના રૂટકોઝમાં બેઠી રોંગ બિલીફો.
સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય?
માન્યતા આપણી, રોંગ બિલીફો. તેથી ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું? માન્યતાઓ ખાલી, કશું હોતું નથી, ખાલી બિલીફો છે. બિલીફો તોડી નાખો એટલે કશું નહીં.
એ માન્યતા ઊભી થાય છે તે સંયોગ ભેગો થવાથી થાય છે?
લોકોના કહેવાથી આપણને થાય, આપણા સ્વીકારવાથી, કહેવાથી આપણી માન્યતા દ્રઢ થાય, અને પોતાના આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય. અને એમાં એવું શું છે? માંસના લોચા છે.
એકવાર હું સ્તનનું ઓપરેશન જોવા ગયો હતો. પહેલા જોયા તો એટલા સુંદર દેખાતા હતા, પણ ઓપરેશન કરવા માટે ચીર્યું તો પછી કંપારી આવી ગઈ.
સુંદરતા કશી હોતી જ નથી, માંસના લોચા જ છે. આ બધી રોંગ બિલીફો છે. જગતને ખબર જ નથી કે આ શું છે. તે બિલીફો જ રોંગ છે.
આ રોંગ બિલીફ કેવી રીતે ઉડાડવી?
100 વખત રોંગ બિલીફને સાચી માની હોય તો 100 વખત, 800 વખત કર્યું હોય તો 800 વખત, ને 10 વખત કર્યું હોય તો 10 વખત એને ભાંગવી પડે.
અંદરથી જે બૂમ પાડે કે જોઈ લો જોઈ લો, એ કોણ છે?
એ તો રોંગ બિલીફ વાળું મન જ કહે. પછી પ્રાપ્ત થયેલું જ્ઞાન તે વખતે આવીને રોકે કે આમ ના થવું જોઈએ. મિત્રાચારીમાં ફરીએ ને પેલા કહેશે, ઓહો કેવા છે કેવા છે, તો આપણે એમાં કહીએ કે કેવા છે. એમ કરતા કરતા સ્ત્રી ભોગવાઈ ગઈ. એટલે સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં, સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.
જ્યાં આકર્ષણ ત્યાં મોહ.
કોઈ સ્ત્રી બાજુમાં બેઠી હોય અને આમ વધારે પડતું કંઈક થાય તો ડર લાગે. તમે કંઈક ખોટું કરો છો એવું રીતસરનું અંદરથી લાગે, પણ તે છતાં હજુ ખેંચાઈ જાય છે.
એ તો કર્મના ઉદય તમને ખેંચે છે ને. તે તમારે હજુ જોવું પડે કે કર્મના ઉદય અહીં ખેંચે છે, બધા ઉપર ના ખેંચે. 4 બેઠેલી હોય તે એકની ઉપર ખેંચાય ને બીજી બધી પર ના ખેંચાય. એટલે હિસાબ છે પહેલાનો પાછલો.
ઓફિસમાં કામ કરતા હોઈએ ને તો પેલી વ્યક્તિ જાય ત્યારે જ આપણી નજર ઊંચી થાય.
હા, એટલે ત્યાં હિસાબ છે. માટે ત્યાં આગળ પ્રતિક્રમણ કર કર્યા કરવું. કોઈ પણ ચીજ પર આકર્ષણ છે જ્યાં સુધી દ્રષ્ટિમાં, ત્યાં સુધી એને મોહ છે. પેલો મોહ ગયો, દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ રહ્યો. એ તો કંઈ કે જોવાથી જ જો ફેરફાર થઈ જતો હોય તો ભીંતને જોઈને કેમ નથી થતો? વચ્ચે કોઈ જાનવર છે કે જ્યાં ફેરફાર કરાવડાવે છે. કયું જાનવર? મોહ નામનું.
એ તો જેટલી પોતાની જાગૃતિ હોય ત્યારે ખ્યાલ આવે કે અંદર કંઈક ફેરફાર થયો છે. નહીં તો કેટલું બધું થઈ જાય ત્યાં સુધી ખ્યાલ પણ ના આવે કે આ ફેરફાર થયો છે, એની ખબર જ ના પડે.
ભાન જ નથી, એને ખ્યાલનું ક્યાં રહ્યું? આ શું થઈ રહ્યું છે તે ભાન નથી. આકર્ષણ મોહ ના હોવો જોઈએ. પછી બીજા ગુનાઓને માફ કરીએ.
રૂપાળા ભોગવાય વધુ.
મોહ કોને વધારે થાય, રૂપાળી ચામડીવાળાને કે કાળી ચામડીવાળાને?
રૂપાળી ચામડીવાળાને. જેની રૂપાળી ચામડી હોય તો જાણવું કે લોકોના હાથે એ વધારે ભોગવાઈ જશે. રૂપાળી ચામડીવાળા તો ગોરા ગબ જેવા હોય, તે મોહી વધારે હોય, તેથી એ વધારે ભોગવાઈ જાય. એવા આ બધા કુદરતના નિયમ છે. જે જે આકર્ષણવાળો માલ હોય, આકર્ષક માલ હોય, તે બધો વેચાઈ જાય. છોકરા છોકરીઓ બધું જ વેચાઈ જાય.
આવો આકર્ષણવાળો માલ શાના આધારે હોય?
મોહ વધારે હોય એટલે પછી એ આકર્ષક માલ થાય. એને મૂર્છિત કહેવાય. મોહ ઓછો થયા પછી અંગ બધું ઘાટીલું હોય, પણ ચામડી આકર્ષક ના હોય. ઘાટીલા હોય એટલે એને રૂપાળા કહેવાય. ચામડી આકર્ષક હોય એ રૂપ ના કહેવાય. એ તો એક જાતનો બજારુ માલ કહેવાય, જેની લે વેચ થયા જ કરે. મોહ પ્રકૃતિ એ જ આકર્ષક ચામડી છે. મોહ પ્રકૃતિવાળાની આંખોય વિકારી હોય, એને પાછા આજના જીવડા, આજના લોકો શું માને છે કે હું કેવો રૂપાળો છું. અલ્યા, તારી કિંમત જ નથી દુનિયામાં, એનો પ્રભાવ ના થાય. ઉલટું જોતાની સાથે જ ભાવ એવો થાય કે અધોગતિએ લઈ જાય, ને જ્ઞાન હોય તે જતું રહે.
મોહનીય કર્મથી બેભાન પણ.
રૂપ એવું છે કે માણસને આકર્ષણ કરી નાખે. રૂપ અસલ બ્રહ્મચારીને આકર્ષણ કરી નાખે એવું છે. મોહ કરવા જેવી ચીજ નથી, છતાં આપણને એના તરફ આકર્ષણ થાય છે. એ ચશ્મા એવા ખરાબ હોવાથી દ્રવ્ય કર્મ ચશ્મારૂપી છે. જેને જેવા ચશ્મા એનું સ્વરૂપ એવું. હવે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, બે દ્રવ્ય કર્મ, આ બેને લઈને મોહનીય ઉત્પન્ન થયું. દેખાતું બંધ થઈ ગયું, અનુભવમાં આવતું બંધ થયું એટલે મોહ. તેમાં ને તેમાં સારું દેખાયું ત્યાં આગળ ચોંટી પડ્યો. જેમ ફૂદા છે ને પેલી લાઇટને ચોંટી પડે છે, એમાં ચોંટી પડે જેમાં ને તેમાં, એ મોહનીય કર્મ. તે ત્રીજું દ્રવ્ય કર્મ. એને આ કશું વસ્તુ દેખે તો એની પર કેમ એકદમ ખેંચાઈ જાય છે, એ મોહનીય કર્મ છે. માટે જો એ બજારમાં આવ્યો તો ટેટા લીધા વગર રહે નહીં, ના આવ્યો હોત તો કશું ના લેત, ના જુએ તો કશું નહીં. પણ જોતાની સાથે જ મોહ ઉત્પન્ન થઈ જાય એ મોહનીય કર્મ. તે બેભાન થઈ જાય, પોતાની જાત બાત ભૂલી જાય. મારે શું સગવડ છે કે આજ દેવું થઈ ગયું છે કે નહીં તે ભૂલી જાય.
આકર્ષણ એ પ્રગટ અગ્નિ.
તો આકર્ષણના સંયોગોને ટાળવાની વાત થઈ ને, એટલે શું એક ઠેકાણે બેસી રહેવું?
ના, આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે. આપણે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ. જ્યાં દેવતા હોય, અગ્નિ હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતા. દેવતાને ભૂલચૂકથી અડતા નથી ને, એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે, આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે તે પ્રગટ અગ્નિ છે, ત્યાં ચેતવું જોઈએ.
એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ તે આપણું નથી, છતાં ત્યાં જો ભાવ થાય તે ન થવો જોઈએ એમ?
તે આપણું છે જ નહીં, પૂદગલ આપણું હોય જ નહીં. આ આપણું પૂદગલ આપણું નથી તો એનું પૂદગલ આપણું કેમ હોય? આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કયો છે, મોહનું મૂળિયું જ આકર્ષણ છે. એવું બધું જાણીને લક્ષ્યમાં રાખવું જોઈએ ને. આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે. આ વિજ્ઞાન છે, સંપૂર્ણ ભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી, ત્યાં કેમ ચોક્કસ રહે છે? કારણ કે એનું ફળ તરત જ મળે છે. અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો, તેનો ઉપાય છે પછી ગમે તે ચોપડીએ તો ઠંડુ પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભાવ દેખાડે, આ તો આપણા જ્ઞાનને ધક્કો મારનારું છે. આવું મોટું વિજ્ઞાન છે એને ધક્કો મારે એવું છે. માટે ચેતવું, આ વિષય એકલો જ એવો છે, બીજું બધું છોને રહ્યું. જીભના વિષય એ બધા સામોદાઓ ના માંડે, એ ચેતન જોડે નથી, એ અચેતન છે. અને આ તો મિશ્ર ચેતન છે, તે આ વિષયમાં તો આપણને ઈચ્છા ના હોય તોય વશ થવું પડે, નહીં તો એ દાવો માંડે ને કોક ફેરો ભટકાવી મારે માટે એમાં બહુ જ જાગૃતિ રાખવી. આ વિષય જ એવો છે કે ભટકાવી મારે. આત્મા અમે જે આપ્યો છે તે ફેંકી દેવડાવે.
અબ્રહ્મચર્યની રમણતાથી પતન.
માણસ એક ફક્ત આટલું જ સાચવે કે કોઈ પણ વિષય આકર્ષણ થાય ત્યાં આગળ છે તે તરત જ પ્રતિક્રમણ કરી નાખે તો એનું આગળ ખાતું ચોક્કસ રહે. સહેજ 2 મિનિટ વાર લગાડે તો પછી ઉગી નીકળે. સ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિધિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની, પછી શેનાથી ઓગળે? ત્યારે કહે વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય. એ સાથી આકર્ષણ થાય કે પૂર્વે અજ્ઞાનતાથી આ આપણને સમજણ નહીં તેથી એની જોડે છે તે એ રમણતા કરેલી છે એટલે ફરી આકર્ષણ ઊભું થાય. એટલે આપણે સમજી જવાનું કે હવે આને કંઈ હિસાબ છે. આ
એ ખબર પડે ખરી, પણ છતાં એ ફરી ફરી વિચાર આવ્યા કરે.
હા, વિચાર આવ્યા સિવાય કોઈ દાડો આકર્ષણ થાય નહીં. આકર્ષણ થવાનું થાય ત્યારે મેં વિચાર આવે. વિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે તે ગાંઠ મોટી હોય. વિચાર આવે એટલે ફરી એ બધા ભાંગવા પડે. જેમ જેમ આવતા જાય એમ ભાંગતા જાય, આવતા જાય એમ ભાંગતા જાય. પ્રત્યેક વિચારને જોઈને પ્રતિક્રમણ કરવું પડે.
એ સમજાય ખરું કે કેટલી મોટી ભૂલ કરી હતી?
ભૂલ તો કરેલી, ત્યારે જ અહીં આવ્યું ને. એક વિચાર પણ આવે એને શી રીતે ભાંગવું તે આવડવું જોઈએ ને. એને આખો દાડો પૂરો છે તે એમાં કાઢવો પડે 2-2 કલાક, ત્યારે છેદાય, નહીં તો ના છેદાય. એ બાંધતા કંઈ વિચાર જ નથી કર્યા ને. આખી રાત ઊંધો સૂઈ જઈને પછી વિચાર કર્યા કરે.
આ ઊંધા પડીને વિચાર કરીએ એટલે સમજાયું નહીં.
એને કંઈક એટ્રેક્ટિવ લાગ્યું, આકર્ષક લાગ્યું એટલે પછી ત્યાં છે તે ઊંધો પડીને વિચાર જ કર્યા કરે. એ પછી રમણતા કર્યા કરે. હવે પેલી તો જતી રહી, તો હવે શું કરવા રમણતા કરે છે? ત્યારે મૂવો ઊંધો પડીને રમણતા કરે. મહી એ ટેસ્ટ આવે ને એક જાતનો. હવે જો રમણતા બ્રહ્મચર્યની થાય તો પછી કાર્ય બ્રહ્મચર્ય થાય. પતન ક્યારે થાય? રમણતા અબ્રહ્મચર્યની થાય ત્યારથી થાય. તારે આવી રીતે કંઈ ડખો નહીં ને? 3 વિઝન રહે ને?
તોય કોઈ વાર કાચું પડી જાય
એમ. તે કડીએ ડાબા હાથથી જમણા ગાલને ધોલ મારી દઉં ત્યારે શું કરું? શું સમજે છે કરીને એક આપી દેવી. વિષય રમણતા કરી હોય તેને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. પછી દાંત બાંત તોડી નાખીએ તો શું દેખાય એવું તેવું બધું જોવું જોઈએ. 3 વિઝન તો કહેવાય ને.
પણ 3 વિઝન જોવા છતાંય એ પાછું ને પાછું યાદ આવે છે.
એ યાદ એ તો મનનું કામ છે. તારે શું જાય છે? તારે જોયા જ કરવાનું. તૂટે શી રીતે પણ એ તો એનો બધો કસ નીકળી જશે ત્યારે છૂટું થશે. જેટલો કસ ભરેલો છે ત્યાં સુધી આપણે જોયા જ કરવાનું.
લાંબા વિચારો આવે એમાં તન્મયકાર થઈ જવાય.
વિચાર તો આવે, એ તો જ્યાં સુધી લાંબુ છે એટલે વિચાર આવ્યા જ કરે. એનો હિસાબ પૂરો થાય એટલે મન બંધ થઈ જાય, એ પછી બીજું પકડે.
પણ એ હિસાબ ક્યારે પતે?
હજી તો બધું બહુ પાર વગરનું. હજી તો કંઈ હિસાબે નથી. હજુ તો આ પાશેરીની પહેલી પૂણી ખસી છે, પણ આ અહીંથી જટ કાપી નાખે તેને કશું નથી. બહુ દેખાયું ત્યાંથી પ્રતિક્રમણ કરે અને પછી પેલી રમણતામાં ના પડે. રાતે કશે જરાય એનો વિચાર આવ્યો કે રમણતામાં પડવાનું. નીચે સ્લીપ થયું કહેવાય, લપસ્યો કહેવાય, એ તો રમણતાથી જ આ બધા દોષ ઊભા થયા છે ને, એટલે એમાં ઊંધા થઈને પછી ભોગવી લે એ હું જોઉં છું ને. દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોસીસ છે, ગયા અવતારના કારણો છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી, અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કોઝિસ હોય, એનો આગળનો હિસાબ ચાલ્યો આવતો હોય તે, અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે, એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી, એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. ત્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય, એટલે આ તો પ્રતિક્રમણથી બંધ થાય, નહીં તો આ બંધ જ ના થાય ને. પછી પતન થાય તો જોખમદારી રહેતી નથી, પણ જ્યાં આગળ ભાન જ ના હોય ત્યાં આગળ પછી આકર્ષણ થયું તો પછી ત્યાં એમને એમ બધું પડી રહે પાછું, એટલે જોતાની સાથે આકર્ષણ થાય, એની સાથે એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થાય, અને અવળા વિચારોને કાપે તો તરે, નહીં તો કોઈ તરે જ નહીં આમાંથી, એટલે બહુ ઊંડો ખાડો છે આ તો.
આકર્ષણ શું છે એ સમજાય તો ચેતાય.
આકર્ષણથી જ આ બધું જગત ઊભું રહ્યું છે, આમાં ભગવાનને કરવાની જરૂર પડી નથી, ખાલી આકર્ષણ જ છે. આ સ્ત્રી પુરુષનું જે છે ને તે આકર્ષણ જ છે, ખાલી ટાંકણીને લોચુંબકનું જેવું આકર્ષણ છે એવું આ સ્ત્રી પુરુષનું આકર્ષણ છે. કંઈ બધી સ્ત્રીઓ જોડે આકર્ષણ ના થાય, એક સરખા પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી પર આકર્ષણ થાય. આકર્ષણ થયા પછી પોતે નક્કી કર્યું હોય કે મારે નથી ખેંચાવવું તો એ ખેંચાઈ જાય, ત્યાં વિચારવું ના જોઈએ કે આપણે આકર્ષાવવું નથી છતાં આકર્ષણ કેમ ઉત્પન્ન થાય છે. માટે there are some causes, ત્યાં કંઈક કારણો છે, એ મેગ્નેટિક કોઝિસ, ચુંબકીય કારણો છે.
એ પૂર્વજન્મના હોઈ શકે,
એ આકર્ષણ આપણી ઈચ્છા નથી તોય થાય છે, એનું નામ જ પૂર્વજન્મનું. આને મેગ્નેટિક થયેલું છે ને પેલીને મેગ્નેટિક થયેલું છે, પૂર્વજન્મમાં સૂક્ષ્મ રૂપે હોય છે અને અહીં સ્થૂળ રૂપે થાય છે, એટલે પછી સ્વાભાવિક રીતે ખેંચાણ થાય જ. હવે ખેંચાણ થાય તેથી કરીને તમારા મનમાં એમ લાગે કે હું ખેંચાયો, પણ જ્યારે તમારું સ્વરૂપ તમે જાણશો ત્યાર પછી તમને એમ લાગશે કે ચંદુભાઈ ખેંચાયા.
આ આકર્ષણ જે થાય છે એ કર્મને આધીન ખરું કે નહીં?
કર્મને આધીન તો આખું જગત જ છે, પણ સામાના પરમાણુ ને આપણા પરમાણુ એક હોય તો જ આકર્ષણ થાય.
પણ એમાં કર્મનો ઉદય તો ખરો જ ને?
કર્મના ઉદયથી તો આખું જગત છે, એ એક ફેક્ટરમાં તો બધું આવી જ ગયું. પણ એને ડિવાઈડ કરો, જુદું કરો તો આ રીતે જુદું થાય કે આપણા પરમાણુ જોડે સામાના પરમાણુ મળતા હોય તો જ ખેંચાય, નહીં તો ખેંચાય નહીં. ખેંચાણ થવું એ વસ્તુ એવી છે ને કે પરમાણુનો સામસામી હિસાબ છે એને, તેથી ખેંચાય છે. અત્યારે જે રાગ ઉત્પન્ન થાય છે તે ખરેખર રાગ નથી, આ લોચુંબક અને ટાંકણી હોય, તે લોચુંબક આમ ફેરવે તો ટાંકણી આગી પાછી થાય, તે બંનેમાં કંઈ જીવ નથી, છતાં લોચુંબકના ગુણને લીધે બંનેને ખાલી આકર્ષણ રહે છે. એવું આ દેહને સરખા પરમાણુ હોય ને ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય.
આકર્ષણ એ જ આસક્તિ.
સ્ત્રી જોડે આકર્ષણ થાય છે તે આસક્તિ છે, પણ આસક્તિમાં આત્મા ભળે તે રાગ છે, એમાં આપ શું કહેવા માગો છો?
આસક્તિ એ કોના જેવી છે? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને, લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચી નીચી થાય કે ના થાય? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય. એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો ગુણ છે, કારણ કે અહીં ઇલેક્ટ્રિક બોડી છે એટલે એ બોડીના આધારે ઇલેક્ટ્રિસિટી બધી થયેલી છે, તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે. પોતાના પરમાણુ મળતા આવે ત્યાં આકર્ષણ ને વિકર્ષણ ઊભા થાય, અને બીજાની જોડે પરમાણુ ના મળતા આવે ત્યાં કશું નહીં. એ આકર્ષણ ને વિકર્ષણને આપણા લોકો રાગ કહે છે. કહેશે, મારો દેહ ખેંચાય છે. અલ્યા, તારી ઈચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે? માટે તું કોણ છે ત્યાં આગળ? આપણે દેહને કહીએ તું જઈશ નહીં તોય ઊઠીને હેંડવા માંડે, કારણ કે પરમાણુનું બંધાયેલું છે ને, તે પરમાણુનું ખેંચાણ છે. આ મળતા પરમાણુ આવે ત્યાં દેહ ખેંચાઈ જાય, નહીં તો આપણી ઈચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય? આ દેહ ખેંચાઈ જાય એને આ જગતના લોકો કહે, મને આની પર બહુ રાગ છે. આપણે પૂછીએ, અલ્યા તારી ઈચ્છા ખેંચાવાની છે? તો એ કહેશે, ના, મારી ઈચ્છા નથી તોય ખેંચાઈ જવાય છે, તો પછી આ રાગ નથી, આ તો આકર્ષણનો ગુણ છે. એટલે આ દેહ ખેંચાય ને તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે. એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે, ખાલી પરમાણુની. પરમાણુ મળી આવ્યા, ત્રણ પરમાણુ આપણા ને ત્રણ પરમાણુ એના, એમ પરમાણુ મળી આવ્યા એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવા દેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું. તો આસક્તિ તો એબવ નોર્મલ, પ્રમાણ કરતાં વધારે, અને બિલો નોર્મલ, પ્રમાણ કરતાં ઓછી પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એક સરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં. વ્યવહારમાં અભેદતા રહે તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે, અને પરમાણુ મળતા ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય. આકર્ષણ જો એકલું થતું હોય તો તેને આપણે પસંદ કરીએ, પણ પાછું વિકર્ષણ થવાનું. કડીમાં સારું લાગે, પાછું કડવું લાગે. ભાઈ ગમે એવા રૂપાળા હોય પણ બેનને બે અવળા શબ્દો બોલ્યા કે તું અક્કલ વગરની છે, તો પછી બેનને એમ થાય કે મને અક્કલ વગરની કહી, તે પાછું કડવું લાગે. એટલે એકલું આકર્ષણ પણ નથી આ જગતમાં. આકર્ષણ ને વિકર્ષણ બેઉ છે. આ દ્વંદ્વરૂપ છે. આ જગત જ દ્વંદ્વરૂપ છે. એટલે એકલું આકર્ષણ ના હોય, વિકર્ષણ હોય જ. વિકર્ષણ ના હોય તો ફરી આકર્ષણ થાય જ નહીં, અને જો એકલું આકર્ષણ હોય તોય બધા લોક કંટાળી જાય.
આકર્ષણમાંથી વિકર્ષણ થાય જ,
એટલે એનો નિયમ જ છે કે આકર્ષણ થાય એટલે પછી એનું આ વિકર્ષણ પરિણામ આવે જ.
આકર્ષણ વિકર્ષણ એ નિયમ જ છે. આકર્ષણ ક્યાં સુધી કહેવાય? વિકર્ષણ ભેગું ના થાય ત્યાં સુધી ફળ ના આપે. વિકર્ષણનો સંજોગ ભેગો થાય એટલે ફળ આપવાનું શરૂ કરે.
આકર્ષણ ફળ આપવાનું શરૂ કરે પછી શું?
પછી ખલાસ થઈ ગયું, માણસ મરી ગયો. સ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું.
ના, એ કોઈ દાડો ક્યાંય નહીં.
પણ થઈ જાય ભૂલે ચૂકે એવું તો મને આવીને તરત કહેવું, કારણ કે એક જ ટચ થવાથી અંદર ઇલેક્ટ્રિસિટીનું એટ્રેક્શન, ખેંચાણ જે થાય છે તે પછી અમારે કાઢવી પડે ઇલેક્ટ્રિસિટી.
એ ઇલેક્ટ્રિસિટી કેવી હોય? એ તમે કહ્યું ને કે ઇલેક્ટ્રિસિટી મારે ધોવી પડે એવી હોય.
એના પરમાણુની અસર થઈ જાય એમ. એટ્રેક્શનના વધતા જાય પરમાણુ. આંખે દેખ્યાના પરમાણુ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મમાંથી સ્થૂળ ઊભું થાય અને પછી એમાંથી ખેંચાણ થાય. આકર્ષણ વધતું જ જાય. આકર્ષણ વધતું તે પછી એનું વિકર્ષણ થાય. વિકર્ષણ થવાનું થાય એટલે પહેલા કાર્ય થાય, પછી વિકર્ષણ થયા કરે. કાર્ય શરૂ થયું ત્યારથી વિકર્ષણ શરૂ થાય. કાર્યની શરૂઆત સુધી આકર્ષણ થયા કરે અને કાર્ય પૂરું થાય એટલે વિકર્ષણ થયા કરે. આવું પરમાણુનું એટ્રેક્શન છે.
તો એ સ્પર્શથી પરમાણુઓ ક્યાં સુધી એને નીચે ઘસડી જાય છે?
હા, એટલે પરમાણુનું એટ્રેક્શન બધું કામ કરે છે. એ તો બિચારાને હાથમાં જ નથી રહેતી ને સત્તા. અને વિકર્ષણ થાય તે છૂટવું ના હોય તો એ પરમાણુ જ પોતે વિકર્ષણ કરાવડાવે, છૂટા પાડે.
વિકર્ષણ થાય એટલે પરમાણુ જ પોતે છૂટા કરાવડાવે?
હા, પોતે જ વિકર્ષણ કરાવડાવે છે એને અમલ આપીને.
એટલે કઈ રીતના?
એનો અમલ ફળ આપી અને પોતે જ વિકર્ષણ સ્વરૂપ થઈ પડે છે.
સિદ્ધાંત આકર્ષણ વિકર્ષણનો.
આ જગત પરમાણુનું ભરેલું છે. જગતનો સ્વભાવ જ છે કે સરખા પરમાણુનું આકર્ષણ થાય. વિકર્ષણ આકર્ષણ પરમાણુનું હોય છે. પરમાણુને એક છેડે પોઝિટિવ છે, બીજે છેડે નેગેટિવ છે. પોઝિટિવ અને નેગેટિવ ભેગા થાય ત્યારે જ પરમાણુનું આકર્ષણ થાય. આપણને કોઈ માણસ બહુ સાંભર સાંભર કરે તેનો રોગ આપણી મહી પેસી જાય. જેના તમને બહુ વિચાર આવે તેના પરમાણુઓ તમારામાં પેસી જાય. સાંભળવું એટલે અનુકૂળ પરમાણુ એટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે છે. તે એ પરમાણુ ખલાસ થશે એટલે સાંભળવાનું બંધ થશે.
આ છૂટા પડતી વખતે આંખમાંથી પાણી નીકળી જાય છે, તે શું છે?
એ બધું પરમાણુનું જ છે. આકર્ષણના પરમાણુ હોય તો છૂટા પડતી વખતે આંખમાં પાણી આવે, ને વિકર્ષણના પરમાણુ હોય તો છૂટા પડતી વખતે આનંદ થાય. વિકર્ષણમાં જાગ્રત હોય, આકર્ષણમાં ગોથું ખાઈ જાય. આકર્ષણ એ પૂદગલનો ગુણ છે. એક પરમાણુ બીજા પરમાણુને મળતું આવે એટલે ખેંચે. દેહ મન ચિત્ત પરમાણુના બનેલા છે તે ખેંચાય છે. કેટલીક જગ્યાએ વિકર્ષણ પણ થાય છે.
આ દેહમાં આ આત્મા જશે, આ દેહમાં આ આત્મા જશે, એ બધું કોણ નક્કી કરે છે?
આપણે નક્કી કરવાની જરૂર નહીં. પોતાના હિસાબવાળા પરમાણુ ભેગા થાય એટલે ત્યાં આકર્ષણથી જાય છે. બધું આકર્ષણથી જ નર્યું જગત ચાલી રહ્યું છે.
શરીરને આત્માનું આકર્ષણ કેવી રીતે થાય?
શરીર અને આત્માનું આકર્ષણ છે જ નહીં. આત્માને કોઈ જગ્યાએ આકર્ષણ નથી. આત્માની જોડે જે બીજી વસ્તુઓ છે તે વસ્તુઓના આકર્ષણને લઈ ખેંચાય છે. જાત જાતના અભ્યાસ થઈ ગયેલા હોય, બહુકાળ આકર્ષણ હોય તેનું વિકર્ષણ થાય. એ આત્મ સ્વભાવ નથી, પૌદ્ગલિક સ્વભાવ છે. પરમાણુનું આકર્ષણ ગુણ છે, પણ જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ થાય કે મેં જ કર્યું આ, અને જ્ઞાન મળ્યું હોય તો એના મનમાં થાય કે દેહે આકર્ષણથી ખેંચાયો અને મેં કંઈ કર્યું નથી, મેં જાણ્યું ફક્ત.
આકર્ષણ એ પૂતગલની કરાર,
બધું જ પરમાણુનું ખેંચાણ છે. આકર્ષણ વિકર્ષણમાં બે જાતના પરમાણુઓ છે. દ્વેષના પરમાણુઓ ભરી લાવ્યો છે તે દ્વેષ કરે છે, રાગના લાવ્યો છે તે રાગ કરે છે. પૂતગલના આકર્ષણને લોકો રાગ કહે છે. રાગ એ રાગ નથી, પણ માન્યતાની ભૂલ છે. રાગ એ સરખા સ્વભાવવાળા પરમાણુઓનો આકર્ષણ ગુણ છે, એ તો પૂતગલની કરામત છે. રાગ દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.
રાગ દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે,
લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે, પણ એ વિતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે, અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે.
આકર્ષણ એ પૂતગલનો ચુંબકત્વ ગુણ.
રાગ દ્વેષ એ અહંકારનું પરિણામ છે, અને આકર્ષણ એ પૂતગલનો ગુણ છે.
રાગ એ અહંકારનો ગુણ છે. રાગ અને દ્વેષ બે અહંકારી ગુણ છે. આકર્ષણ એ પૂતગલનો ગુણ કહેવાય.
જેનો અહંકાર ગયો હોય તેને પૂતગલનું આકર્ષણ રહે?
એને પોતાને ના રહે, પણ પૂતગલને પૂતગલનું આકર્ષણ રહે. આ તને અહંકાર ગયેલો હોય તો તને ના આડે, પણ ચંદુને રહે. આ જ્ઞાન મળ્યા પછી નવો રસ ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી જૂનો રસ સંપૂર્ણ ખેંચાઈ ગયો નથી ત્યાં સુધી નિવેડો ના આવે. નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર. આ તો ઇફેક્ટ જ છે ખાલી, આ કોઝિસ ના હોય. નિકાલી બાબત હોય આ. કોઝિસ ને ઇફેક્ટનું બંને સાથે હોય એનું નામ સંસાર. સોનાની વ્યાખ્યા આપણે ના સમજીએ અને પછી પિત્તળને સોનું કહીએ તો પછી આપણે એની કિંમત જ ના સમજ્યા કહેવાય ને. પિત્તળ એ બફિંગ કરે તો સોના જેવું દેખાય, પણ સોનાની વ્યાખ્યા ગુણ સહિત જાણવી જોઈએ. એવી રીતે આકર્ષણ શું છે, વિકર્ષણ શું છે, એ પૂતગલ પરમાણુના ગુણો છે. આ બધું સાયન્સ છે, વિજ્ઞાન છે. સાયન્સ એટલે એક્ઝેક્ટલી જેમ છે તેમ સમજી લેવું જોઈએ. વાત ઝીણવટથી સમજી લેવાની જરૂર છે, કશું કરવાની જરૂર નથી.
જેને મય નથી ગમતું તે જ છૂટે.
વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી?
રાગથી. એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. આ મિશ્ર ચેતન તો ફાઇલ કહેવાય, પણ પૂર્વભવનો હિસાબ બંધાઈ ગયેલો હોય, દેખત ભૂલીનો હિસાબ થઈ ગયો એટલે એને છૂટકો જ નહીં ને. એની ઈચ્છા ના હોય, આજે નક્કી કર્યું હોય તોય પાછો સાંજે જતો રહે, છૂટકો જ નહીં. એ આકર્ષણથી ખેંચાય છે. મયથી એ આકર્ષણ થાય છે અને પોતે જાણે કે હું ગયો. ના જવું હોય તોય જવાય છે, એનું શું કારણ? તે આકર્ષણથી ખેંચાઈ જાય છે.
મિશ્ર ચેતન સંબંધી ફાઇલ હોય છે એમાં એક બાજુ જાગૃતિ પણ રહે છે, એક બાજુ મનને અમુક મીઠાશ પણ વર્તાય છે, બીજી બાજુ એ ગમતું નથી, જ્ઞાન ના પાડે છે કે આ બધું યોગ્ય નથી, એના માટે દ્વિધા રહ્યા કરે છે.
એ નથી ગમતું તે જ છૂટે છે ને. ના ગમે તો એ કરાર પૂરો કરવો જોઈએ ને. જે ના ગમતું હોય તે પછી વળગે જ નહીં. જ્ઞાન પ્રગટ થયા પછી ના ગમતું વળગે જ નહીં, મહી જરા ગમતું હોય તો જ વળગે, ના ગમતું વળગે નહીં ને ટકે નહીં બહુ દાડા, એ 2 વર્ષે 5 વર્ષે પણ પછી ઉકેલ આવી જાય.
દેહની ચંચળતા સામે કડક રહેવું.
જ્યાં ખેંચાણ થતું હોય ત્યાં જાગ્રત રહો, ખેંચાણ ના થતું હોય તો વાંધો નહીં, વારે ઘડીએ ખેંચાણ થતું હોય તો જાણવું કે આ હજુ ફાઇલ છે.
અમુક ફાઇલ હોય તો ખેંચાણ થાય.
ચેતીને ચાલજો, આપણું જ્ઞાન છે તો બ્રહ્મચર્ય વ્રત રહી શકે એમ છે, કારણ કે શુદ્ધાત્મા જુદો પાડેલો છે એટલે રહી શકે, નહીં તો કોઈ જગ્યાએ રહી ના શકે. દાદાએ આપેલો હું શુદ્ધાત્મા છું એમ કહેતાની સાથે એ કમ્પ્લીટ તદ્દન જુદો થઈ જાય, એ શંકા વગરનો છે, બીજે બધે શંકાવાળું.
પોતે જુદો રહે છે એટલે જ અમુક ફાઇલ આવી અને ચંચળતા થઈ એ બધું ખબર પડે.
હા, ખબર પડે જ ને, પેલો જુદો ના થયો હોય તો ખબર ના પડે, એટલે તન્મયાકાર જ રહે. પોતે જુદો રહે તો ખબર પડે. આલી ઉઠ્યું એ સમજાય. હવે બધું કેમ કરવું તે પણ જાણે તો બધા સંજોગોનો ઉકેલ લાવતા આવડે. તારે રાગે રહે છે કે એવું જ બધું? હજુ ચંચળ થઈ જઉં છું ને?
મારે એવું કંઈ બન્યું જ નથી.
એ બન્યું છે, હું તો ચંચળતાને જોઉં ને, તને ખબર ના પડે. તે ચંચળ થયો હોય તે તને ખબર ના પડે. હું ઓળખી જઉં ને ચંચળતાને.
મન બગડે એટલે તો પોતાને ખબર પડે ને.
મન બગડે, વિચારો બગડે તો તને ખબર પડે, પણ દેહ ચંચળ થયો હોય તે આમ ખબર ના પડે. દેહ ચંચળ થઈ જાય છે એ તો સામું જોવાની શક્તિ હોવી જોઈએ, એ કડક જ રહેવું જોઈએ. આ તો સુંવાળું લાગે, એકદમ કડક અગ્નિ જાણીને છેટું રહેવું પડે.
સામાયિકમાં ઓગળે દેહના આકર્ષણ.
દેહનું આકર્ષણ બહુ રહ્યા કરે.
એ આકર્ષણ રહ્યા કરે છે તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે ને કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું, એ જાગૃતિ રહેવી જોઈએ. અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે, એ બધું પૂરણ ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ નથી.
જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને?
ના, એવું નથી. હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે તે આકર્ષણ છે.
આ થાય છે તે આકર્ષણ છે એ નબળાઈ ના ગણાય?
ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવા દેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે, એટલે 1-2 અવતાર વધારે કરાવડાવે, તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા છે તે સામાયિક કરે છે, તે સામાયિકમાં એ વિષયને મૂકીને, દોષને મૂકીને પોતે ધ્યાન કરે, વિષયને જુદા જુએ તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય. તમને જે વિષય નડતો હોય તે જ સામાયિકમાં મૂકવાનો અને તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.
ખેંચવા પોતાના રાગદ્વેષના ભાવ.
પણ દાદા, શરીરના પરમાણુઓમાં તો આકર્ષણ ને વિકર્ષણ રહેવાના જ, એને કાઢવાનો પ્રયત્ન કરવો એ ઉલટું ખોટી દિશામાં ચાલવા જેવું છે.
ના, એ કાઢવાનો વિચાર નહીં કરવાનો, એ કઢાય જ નહીં, નીકળે જ નહીં. એમાંથી આપણો ભાવ ખેંચી લેવાનો છે. આ રાગદ્વેષના ભાવ ખેંચી લેવાના છે, એટલે વિતરાગતા રાખવાની છે આપણે. બસ એ પરમાણુ તો એની અસર કર્યા જ કરવાના. પરમાણુઓ આપણે મય જેવા ભર્યા છે તેવા જ પરમાણુ ફળ આપવાના. એટલે આપણે કહીએ છીએ ને કે જે થાય એનો નિકાલ કરો, જેવું ભર્યું એવું નીકળશે, ફક્ત ખેંચાઈ શું ગયું. ત્યારે કહે જે એની પર રાગદ્વેષ હતા આપણા તે ખેંચાઈ ગયા. રાગદ્વેષ ના થાય એ વિતરાગ કહેવાય.
ખપે પ્રતિક્રમણ આકર્ષણ સામે.
જ્યાં આકર્ષણ ત્યાં મોહ. જ્યાં આપણી આંખો ખેંચાય, જ્યાં અંદર બહુ આકર્ષણ થયા કરે, ત્યાં મોહ હોય જ. તેથી શાસ્ત્રકારોએ બહુ ચેતવ્યા છે કે આકર્ષણવાળી જગ્યાએ ઉપયોગ રાખો, શુદ્ધ ઉપયોગ રાખો, તો એ જગ્યા તમને હેરાન નહીં કરે. નહીં તો એ આકર્ષણવાળી જગ્યા છે. જેમ આપણે લપસણી જગ્યા હોય તો શું કરીએ છીએ?
ત્યાં ચેતીને ચાલીએ.
ત્યાં તમે જાગૃતિ નથી રાખતા ને લોકો બૂમો હવ પાડે, અરે ચંદુભાઈ લપસી પડશો, જરા સાચવીને આવજો. એવું આ મોટું લપસણું આકર્ષણ છે. એટલે અહીં આગળ જાગૃતિ બહુ જ જોઈએ. અહીં શુદ્ધ ઉપયોગ ગોઠવો. જ્યાં આકર્ષણ થાય ત્યાં શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ વિધિ એ બધું કરીને ચોખ્ખું કરી નાખવું. બધે કાંઈ આકર્ષણ હોતું નથી.
આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે.
હાસ તો ને, આકર્ષણ વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો, તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ વિકર્ષણ બેઉ છે તે આપણને રજડાવનારા છે. આ પૂતગલ શું કહે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા એનો મને વાંધો નથી, પણ તમારો મોક્ષ ક્યારે થશે? અમે તો શુદ્ધ પરમાણુ રૂપે હતા, પણ તમે જ અમને બગાડ્યા છે, માટે અમને શુદ્ધ કરી નાખો. જેવા હતા તેવા કરી નાખો તો તમે છૂટશો. જ્યાં સુધી અમને શુદ્ધ કરશો નહીં ત્યાં સુધી તમે છૂટશો નહીં. આ પૂતગલનો નિકાલ ના થાય ત્યાં સુધી એ છોડે નહીં. તેથી આપણે આ બધી ફાઇલોનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું. તે પરમાણુ શુદ્ધ થવા માટે કહેલું છે. પૂતગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ પોતે માર ખાધો છે ને. આત્મા છે તે પૂતગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું છે, આ કઈ શક્તિ છે. હવે એમાં એ પોતે જ ફસાયો. હવે શી રીતે છૂટે? પોતાના સ્વરૂપનું ભાન થાય તો છૂટે.
ત્રિવિઝનથી ઉખડે આકર્ષણ.
પૂતગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પૂતગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય એવું હોય જ નહીં ને કોઈ માણસને. પૂતગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે.
પૂતગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે એ ના સમજાયું.
એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવા કપડાં પહેર્યા હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન, પહેલું દર્શન, સેકન્ડ, બીજું દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય, અને થર્ડ, ત્રીજું દર્શન એટલે બધું જ શરીરની અંદરનું દેખાડે એવું દેખાય, પછી આકર્ષણ રહે ખરું? એવું તને રહે છે?
એવો અભ્યાસ દાડે દાડે વધતો જાય છે.
ત્યારે સારું. એવો અભ્યાસ કરે તે સારું કહેવાય. પણ એ પૂતગલની ખેંચ એને અનંત અવતારની છે તે જાય નહીં. એટલે એ ખેંચ નુકસાન શેમાં કરે એવી છે? આ સ્ત્રી પુરુષોના આકર્ષણમાં એ ખેંચ નુકસાન કરે એવી છે. એટલે ત્યાં આગળ બહુ જાગૃતિ રાખવી જોઈએ.
આકર્ષણ સામે ખપે જાગૃતિ.
મનમાં નક્કી કર્યું હોય કે કોઈ માટે ખરાબ વિચાર ના કરવા અને મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો દેખાયા કરે છે, તો શું કરવું?
તે દેખાયા કરે તેમાં શું, આપણે શું બને છે એ જોયા કરવાનું, એને જુદું રાખી પ્રતિક્રમણ કરીને ઉખેડી નાખવાનું, બસ.
એના તરફ આકર્ષણ થાય ને એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે.
એ દેખાય એટલે પ્રતિક્રમણ થાય, અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.
આપણને એનું મોઢું દેખાય ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય?
આપણે સ્ટ્રોંગ છીએ, દ્રઢ છીએ, પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે, આ તો માલ ભર્યો છે તે આવે છે, નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો વિચાર ના આવે. આ આટલા બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે, જે માલ ભર્યો છે તે આવે છે, તું ઓળખું કે નહીં આ ભરેલો માલ? અમુક જોયા હોય ને તેની પર દ્રષ્ટિ પડી હોય તો જ આવે. અમે તો બધાને કહીએ કે પરણો, પછી તમે ના પરણો તે તમારી વાત, ના પરણીને પછી ચારિત્ર બગડે તેના કરતાં પરણવું સારું. લોકનિંદ્ય થાય એ બધું નકામું, એના કરતાં મેરેજ કરેલા સારા, લગ્ન કરેલા સારા, નહીં તો પછી અરૈયા ઢોર જેવું કહેવાય.
લોકનિંદ્ય થાય એ તો બહારની વાત રહી, પણ પોતાનું બગડે ને?
એટલે પોતાનું તો બગડે જ, પણ પાછું લોકનિંદ્ય થાય ત્યાં સુધીનું બગાડે, એ કંઈ થોડું ઘણું બગાડે નહીં, લપસ્યો એટલે પછી વાર જ ના લાગે ને. જો બ્રહ્મચર્ય સચવાય તો ભગવાન થવાનો કિમિયો છે એમાં. જ્ઞાની બધી કળા દેખાડે, બધા રસ્તા દેખાડે, પણ એ પોતે સ્ટ્રોંગ રહેવો જોઈએ.
પોતે સ્ટ્રોંગ રહે પણ પછી આગળ વાંધો ના આવે?
ના, કશું ના થાય, જ્ઞાની પુરુષની કૃપા જોડે રહે ને. પોતે સ્ટ્રોંગ રહ્યો તો જ્ઞાની પુરુષની કૃપા રહ્યા કરે, વચનબળ રહ્યા કરે, એટલે બધું કામ થયા કરે. પોતે કાચો પડ્યો એટલે બધું બગડી જાય. શું થશે હવે, શું થશે, એવું થયું તો બગડ્યું, કશું જ થાય નહીં કહ્યું કે બધું જતું રહે. શંકા પડી એટલે લપસ્યો. અમારી વિધિ તો તમને બહારથી નુકસાન ના થવા દે, પણ જેને જાતે જ બગાડવું હોય તેને શું થાય, એટલે નિશ્ચય કરી નાખું તો રાગે ચાલે બધું.
નિશ્ચય એ તો બરોબર છે, પણ આજ્ઞા છે, જ્ઞાન છે, પણ પુરુષાર્થમાં ક્યાં કચાશ આવે છે?
એ તો બધું કરી આપીએ અમે, એ બધો સાંધો અમે મેળવી આપીએ. તારી ઈચ્છા હોય તો અમે બધો સાંધો મેળવી આપીએ. આ છોકરાઓને સાંધો મેળવી આપ્યો તે જરાય વિચાર ના આવે એવું કરી આપીએ અમે, પણ તારું નક્કી થઈ જાય પછી અમને કહેવું.
બે પાંદડે ઉખેડું આકર્ષણ.
આજે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે કે વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખું તો જીતી જવાય ને?
હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે, એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે. તે એટલા જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય, એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને. એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાની સાથે ઉખેડીને ફેંકી દે તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય, અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.
એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને?
એ વ્યવહાર જ બંધ થઈ જાય, ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય, એ સંબંધ જ ન રહે, એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે. ને આ ગાંઠો એ તો આવરણ છે, એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે.
આકર્ષણનો પ્રવાહ ત્યાં જુઓ શુદ્ધાત્મા,
જ્યાં આગળ આપણને ખેંચાણ ના કરવું હોય છતાંય ખેંચાણ થયા કરે તો એ પહેલાની ગયા અવતારની ભૂલ છે, એ નક્કી થઈ ગયું. નવેસરથી ખેંચાણ થાય એ વસ્તુ આપણને સમજાય કે જો આપણે ના જોવું હોય તો ના જોઈ શકાય, એવું રહેવું જોઈએ. પણ આ તો જૂનું છે, એટલે ત્યાં તો આપણે ના જોવું હોય તોય ખેંચાઈ જવાય.
આ પુરુષાર્થ કરવાનો રહ્યો, જાગૃતિ રાખવી એ પુરુષાર્થ?
હા, જાગૃતિ રાખવી. તું રાખે છે એટલી બધી જાગૃતિ?
ત્યાં જ પુરુષાર્થ છે આખો.
એમ તને સમજણ પડે કે આ ગયા અવતારની ભૂલ છે એવું શું ખબર પડે? તારે એવું અનુભવમાં આવેલું?
હા, એટલે પોતાની જાગૃતિ હોય કે આ દોષ થયો, હવે તેને ધોઈને પોતે તૈયાર હોય, પોતે એનાથી છૂટો થયો, પણ પાછું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય, નિમિત્ત ભેગું થાય, એટલે પાછી વિષયની ગાંઠ ફૂટે જ.
એટલે આ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ એવો છે કે સામું બહુ આકર્ષણવાળું હોય અને રાગી સ્વભાવનું હોય તો તે આપણી આંખોમાં ધૂળ નાખે, તે ઘડીએ બહુ જાગૃત રહેવું પડે. આપણે જાણીએ કે આ નથી જોવું તોય ખેંચાણ કેમ થાય છે, ત્યાં આગળ આપણે શું કરવું જોઈએ કે શુદ્ધાત્મા જ જોજો કરવા જોઈએ?
તે વખતે પાછું પ્રત્યાખ્યાન કરવું જોઈએ?
પ્રતિક્રમણ કરવાનું ને પ્રત્યાખ્યાન કરવાનું બેવ કરવાનું. પ્રતિક્રમણ શેને માટે કરવાનું? કે પૂર્વ ભવે કંઈક જોયું છે તેથી જ આ ઉત્પન્ન થયું છે, આ સંજોગ ક્યાંથી બાજ્યો? નહીં તો દરેકને કોઈ જોતું નથી, આ તો જોવાનું મળ્યું તે મળ્યું, પણ એમાંથી આકર્ષણના પ્રવાહ કેમ વહે છે? માટે પૂર્વભવનો હિસાબ છે, તે આ ભવમાં પ્રતિક્રમણ કરવા પડે. વિષય વિકારી જે ભાવો કર્યા હોય, ઈચ્છા ચેષ્ટા સંકલ્પ વિકલ્પ કર્યા હોય, એ બધાનું પ્રતિક્રમણ કરવું પડે અને પછી પ્રત્યાખ્યાન કરવું પડે અને પાછા એમનો શુદ્ધાત્મા જ જોજો કરવો પડે.
આકર્ષણ બંધ ત્યાં વિતરાગતા પ્રગટ.
અત્યારે આ જ્ઞાન પછી રાગદ્વેષ થતા દેખાય છે ને, એ આકર્ષણ ને વિકર્ષણ છે, એ પૂદગલનો ગુણ છે. પણ મને આમ થાય છે એમ કહ્યું કે એ રાગ અને રાગદ્વેષ તે પાછો પોતાનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ રાગદ્વેષવાળો છે જ નહીં, આત્મા સ્વભાવે વિતરાગ છે. આ તો પૂદગલનો સ્વભાવ છે રાગદ્વેષ, એટલે આકર્ષણ ને વિકર્ષણ એ પૂદગલનો સ્વભાવ છે. એ પૂદગલના સ્વભાવને પોતાનો સ્વભાવ માની અને પોતે એમ કહે છે કે મને રાગદ્વેષ થાય છે, એ રોંગ બિલીફ છે. તમે પોતે શુદ્ધાત્મા છો. આ બીજું બધું જે રહે છે ને, તે જ્ઞેયને અને દ્રશ્યને તમે આગળ લાવો એ લેવા દેવા નથી. જ્ઞેય તો આવું હોય ને તેવું હોય. જ્ઞેય તો મહી મનમાં શું કહે કે આપઘાત કરવો પડશે, પણ તે કોને? એને ને, આપણે શું? આપણે તો જાણનાર છીએ, એટલે આ પદ જુદી જાતનું છે, વિતરાગ પદ છે.
પહેલા તો જ્ઞાતા દ્રષ્ટા ના રહેવાય ને કહે, ના આ મને અનુકૂળ નથી આવતું.
હા, એવું થાય. અને હવે તો ખરેખરું રહેવાય જ જ્ઞાતા દ્રષ્ટામાં, પેલું તો રહેવાય નહીં. પેલામાં તો જરાક કંઈક મહી ખેંચાણ રહે, આકર્ષણ રહે. આ આકર્ષણ વગરનું કેવું સારું? જ્યાં આકર્ષણ બંધ થયું કે વિતરાગતા ઉત્પન્ન થાય તે અહીં તમારું આકર્ષણ બંધ થયું, હવે વિતરાગતા ઉત્પન્ન થાય. અમારે માલ પહેલા ભરેલો તો ખરો, પણ આકર્ષણ ના હોય અમારે, જરાય આકર્ષણ નહીં, એટલે ત્યાં પછી વિતરાગતા રહે અમને. માલ ભરેલો એટલે અત્યારે ખેંચાય એ રાગ ના કહેવાય. રાગનો કરનાર જોઈએ, રાગનો કરતા જોઈએ, અને કરતા વગર રાગ થાય નહીં. તું કરતા છું?
કોઈ વાર તન્મય થઈ જવાય છે એટલે કરતા થઈ જવાય છે.
એ તો રૂચિ હોય ત્યાં તન્મય થઈ જાય. આ લોકો પૈસા ગણે ત્યાં આગળ તન્મય થાય કે ના થઈ જાય?
થઈ જાય.
હા બસ, તેનો એ કંઈ ગુનો નથી. તેથી આત્મા એમ નથી કહેતો કે તમે કેમ તન્મય થઈ ગયા. આત્મા આત્મા જ છે, અને ધીમે ધીમે એ તન્મય દશા ઓછી થતી જાય છે, કેવળ જ્ઞાન તરફ આ જતું જાય છે. નિરંતર જ્ઞાન રહે એ કેવળ જ્ઞાન કહેવાય. આ તો હજુ ફાઇલના નિકાલ કરવા પડે છે ને.
હવે રહ્યું તે પૌદ્ગલિક આકર્ષણ.
આ તો બિલીફ જ રોંગ હતી. બાકી આત્મા રાગીએ ન હતો ને દ્વેષીએ ન હતો. રાગ દ્વેષ આત્મામાં છે જ નહીં, આત્મામાં એ ગુણ જ નથી. આ બધા આરોપિત ભાવો છે. આરોપિત ભાવો કેવા છે? વ્યવહારના છે. એટલે તમારી બિલીફ એકલી જ રોંગ છે કે આ મને રાગ થાય છે ને મને દ્વેષ થાય છે. એ રોંગ બિલીફ ઉખાડી આપે તે જ્ઞાની. એ બિલીફ ઉખડે એવી નથી. તમારી એ રોંગ બિલીફ અમે ઉખાડી આપી છે.
એ જરા વિસ્તારથી સમજાવો ને, કે બિલીફ રોંગ છે અને જ્ઞાની પુરુષ બિલીફને ઉખાડી દે છે.
અમે શું કહીએ છીએ કે આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે, અને રાગ દ્વેષ ગુરુ લઘુ સ્વભાવના છે. માટે એ બંનેને સાઢું ન હતું ને સહિયારું ન હતું. આ તો આરોપિત ભાવ છે કે આત્માને રાગ થાય છે ને દ્વેષ થાય છે. એ વ્યવહારના ભાવો છે. લોકો એમ કહે છે કે મને આમની જોડે રાગ છે. હવે ખરેખર તમારે પૌદ્ગલિક આકર્ષણ હોય, કારણ કે તમને મેં જ્ઞાન આપ્યું એટલે તમારે આત્મા છૂટો થઈ ગયો છે. ત્યારે હવે શું રહ્યું? પૌદ્ગલિક આકર્ષણ રહ્યું. પૌદ્ગલમાં આકર્ષણ નામનો ગુણ છે અને વિકર્ષણ નામનો ગુણ છે. હવે આપણા લોક એ આકર્ષણને રાગ કહે છે અને વિકર્ષણને દ્વેષ કહે છે. આ તો પરમાણુઓનું સાયન્સ છે, વિજ્ઞાન છે. તેમાં આત્માને કશી જ લેવા દેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી પરમાણુના ખેંચાણને માને છે કે હું ખેંચાયો. આત્મા ખેંચાય જ નહીં.
ઇલેક્ટ્રિસિટીની લો ચુંબકતાથી હું જુદો.
આ બધું ચેતનમાં ક્યાંથી પેસી ગયું? એમ કેમ ચાલુ થઈ ગયું?
એને એવું ભાન થયું કે આ હું ખેંચાઉં છું. અને જો સમજણ હોય કે આ પૂતળું પેલા પૂતળા પાસે, એ બેમાં ઇલેક્ટ્રિસિટીને લઈને બેઉ ખેંચાય છે, તેને હું જાણનાર છું એવું ભાન રહ્યું નહીં. એને ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોચુંબકતા ઉત્પન્ન થાય છે, એટલે મારે નથી ખેંચાવવું છતાં ખેંચાય છે. એટલે સમજાય એવું છે કે આ પોતે નથી ખેંચાતો. નક્કી કર્યું હોય કે પથારીમાંથી આખા પાછા થવું નથી, તે પાછો અડધા કલાક પછી ઊઠે, એટલે મનમાં એમ થાય કે હું જ છું ઢીલો. નક્કી કર્યું હતું ને, તો તું ઢીલો શાનો થઈ ગયો? આ તો મેં બીજું ભૂત પેઠું છે. એટલે પછી મને લોકોએ પૂછ્યું, આ શું થાય છે? મેં કહ્યું, આ તો ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોચુંબકતા થાય છે. આ વિજ્ઞાન તો જાણ કે કોણ ખેંચે છે. તારે નથી ખેંચાવવું તો કોણ તને ખેંચી ગયો? બીજો કોણ માલિક છે તે વચ્ચે ખેંચી ગયો, ત્યારે કહે છે હું ખેંચાઈ ગયો, મારું મન બગડી ગયું, મન નિર્બળ થઈ ગયું. અલ્યા, તારું મન તને શાનું ખેંચે? મનને ને તારે લેવા દેવા શું છે? એ મિકેનિકલ એડજસ્ટમેન્ટ જુદું, તું જુદો.
સાયન્ટિફિક રીતથી છૂટે આકર્ષણ.
આ તો ઇલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા પાવરવાળા થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચુંબકમાં કશું કોઈ વચ્ચે બેઠું નહીં. ટાંકણીને આપણે શીખવાડ્યું તું તું ઊંચી નીચી થજે,
એને ઇલેક્ટ્રિસિટી અડે નહીં એવું ના થાય, એને કંટ્રોલ ના કરાય.
આપણાથી કંટ્રોલ થાય નહીં, હંમેશા ઇલેક્ટ્રિકલ વસ્તુને કંટ્રોલ કરી શકાય નહીં. કંટ્રોલ તો એને એડજસ્ટમેન્ટ કરતા પહેલા કંટ્રોલ કરી શકાય, પછી એડજસ્ટમેન્ટ નક્કી થયા પછી ના થાય. એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે, વિજ્ઞાનથી આ બધું ચાલે છે. હવે ખેંચાણ થાય તેને લોક કહે કે મને રાગ થયો. અલ્યા, આત્માને રાગ તો થતો હશે, આત્મા તો વિતરાગ છે. આત્માને રાગે હોય નહીં ને દ્વેષે હોય નહીં, આ તો બેઉ પોતે કલ્પેલા છે, એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં. પાછું આ એક પ્રકારનું આકર્ષણ નથી, છોકરા પર પણ આકર્ષણ હોય છે. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટીથી આ બધા પરમાણુ લોહચુંબકની જેમ થઈ ગયા હોય છે. તે જો સામાના મળતા પરમાણુ આવે તો ત્યાં ખેંચાણ થાય, બીજે ખેંચાણ થાય નહીં. લોહચુંબકનો તો આપણને અનુભવ છે ને, તેમાં કોણ કોને રાગ કરે છે? અને અહીં તો તમે રાગ કરતા નથી ને કોઈને. પેલું લોહચુંબક જેવું સ્વાભાવિક છે તેવું આય સ્વાભાવિક છે, પણ આમાં શું કહે કે મેં કર્યું, હું કરું છું કહ્યું કે વળગ્યું પાછું, નહીં તો કહે મારાથી આવું થઈ ગયું. અલ્યા, શું કરવા ફસાય છે? આકર્ષણ થાય તેને પાછું આ મારું આટલું મારું કર્યા કરે. અલ્યા, ન હોય તારું. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા હોય એ બધાને છોડાવી દે, એમની સાયન્ટિફિક રીતથી એ રસ્તો બતાવે કે આમ છૂટાય, નહીં તો બીજો છૂટવાનો રસ્તો નથી. એટલે મોક્ષ માર્ગ સમજવાનો છે, ખાલી સમજ કરવાનો છે.
તત્વદ્રષ્ટિ અવસ્થા દ્રષ્ટિ.
આ જ્ઞાન પછી તમને તત્વદ્રષ્ટિ થઈ, એટલે તત્વ જોતા શીખ્યા અને અવસ્થાને જોઈ શકો છો. પણ અવસ્થા એ આપણું સ્વરૂપ નથી. જ્ઞાન મળ્યા પછી કદાચ ક્યાંય જ્ઞેયમાં જ્ઞાન ચોંટે તોય તે તત્વદ્રષ્ટિથી એમ લાગે કે આ તો ચંદુભાઈનું છે, મારું નહોય. તત્વ અનંત અવસ્થાવાળું હોય, અવસ્થાઓના એળિયા પડે, ઘેરિયા પડે. જેમ સૂર્યનારાયણ વાદળ પાછળ હોય છતાંય તેની અવસ્થાના એળિયા પડે, તેમ કોઈને પણ અવસ્થા દ્રષ્ટિથી જોઈએ છીએ તેથી તો તેનો આપણા ઉપર પ્રભાવ પડે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ વિકર્ષણ છે, તત્વદ્રષ્ટિથી નહીં. અવસ્થામાં હું છું એમ માને, તન્મયાકાર થાય કે તુર્ત જ અંદર લોચુંબક પણ ઉત્પન્ન થાય અને આકર્ષણ શરૂ થાય. તત્વદ્રષ્ટિ એટલે સંપૂર્ણ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એટલે તત્વ, અને વ્યવહાર એટલે અવસ્થા. આ બધી અવસ્થા દ્રષ્ટિથી જોવાથી જ તેની અસરો થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જોશો તો આકર્ષણ વિકર્ષણ થશે, અને તત્વદ્રષ્ટિથી જોશો તો મોક્ષ થશે. કોઈકને તત્વદ્રષ્ટિથી જોશો તો તમને લાભ થાય, ને અવસ્થા દ્રષ્ટિથી જોશો તો તેમાં જ તમે ખોવાઈ જશો. આંખોથી જોઈ જોઈને, ચર્મચક્ષુથી જોઈ જોઈને તો આખું જગત ભૂલ્યું છે. તત્વદ્રષ્ટિથી સામામાં આત્મા દેખાય.
તન્માયાકાર ના થાય એવું વિજ્ઞાન.
આમ દ્રષ્ટિ પડી કે અંદર ઊભું થાય, પછી દ્રષ્ટિ ના ગઈ તો કશું નહીં, પણ એક વખત આમ જોવાય તો અંદર પેલા ચંચળ પરિણામ ઊભા થાય.
દ્રષ્ટિ એ વસ્તુ આપણાથી જુદી છે, તો પછી દ્રષ્ટિ પડે તેમાં આપણને શું થયું? પણ આપણે મહી ચોંટવા ફરીએ ત્યારે દ્રષ્ટિ શું કરે બિચારી? આ ઓળીને જો પૂછવા જઈએ છીએ તો ત્યાં આપણી આંખ દાજે ખરી? એટલે હોળીને જોવાથી કંઈ આંખ દાજતી નથી, કારણ કે આપણે ખાલી એને જોઈએ જ છીએ. એવી રીતે આ જગતમાં કોઈ જગ્યાએ આકર્ષણ થાય એવું જ નથી, પણ પોતાની મહી જ જો વાંકું છે તો આકર્ષણ થાય.
બે જાતની દ્રષ્ટિ છે, એમાં એક દ્રષ્ટિ એવી છે કે આપણે જોઈએ કે ચામડીની નીચે લોહી માંસ હાડકાં છે, એમાં આકર્ષણ શું? અને બીજી દ્રષ્ટિ એ કે એનામાં શુદ્ધાત્મા છે અને મારામાં શુદ્ધાત્મા છે, એ બેમાં કઈ દ્રષ્ટિ ઊંચી ગણાય?
એ તો બેઉ દ્રષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે એ દ્રષ્ટિ તો આપણને છે જ, અને પેલી બીજી દ્રષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય.
હા બરાબર છે, હું પણ શુદ્ધાત્મા એ પણ શુદ્ધાત્મા એવું હોય તો બીજું જે આકર્ષણ છે તે રહેતું નથી.
ના રહે, પણ એટલી બધી જાગૃતિ ના રહે. જ્યારે આકર્ષણ થાય ત્યારે શુદ્ધાત્મા ભૂલી જાય. શુદ્ધાત્મા ભૂલે તો જ એને આકર્ષણ થાય, નહીં તો આકર્ષણ થાય નહીં. તેથી તો અમે તમને એવું જ્ઞાન આપ્યું છે કે તમને આત્મા દેખાય. આપણે આકર્ષણ ના કરવું હોય તોય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તોય પેલી બાજુ જતી રહે.
એવું શા માટે થાય? એ જૂના પરમાણુ છે એટલે.
ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની, અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું.
તન્મયાકાર ના થયો એ આકર્ષણથી જીત્યો.
લોચુંબક અને ટાંકણી બંને સામસામા આવે છે ત્યારે આકર્ષણ થાય છે. હવે એ આકર્ષણ નાબૂદ ક્યારે થઈ જાય?
એ તો કાયમ રહેવાનું જ. જ્યાં સુધી લોખંડ લોખંડના ભાવમાં છે ત્યાં સુધી રહેવાનું. લોચુંબકત્વ ઉતરી જાય તો આકર્ષણ જતું રહે. જ્યાં આકર્ષણ થયું તે આકર્ષણમાં તન્મયાકાર થયો તે ચોંટ્યો. આકર્ષણ થયું પણ આકર્ષણમાં તન્મયાકાર ના થાય તો ચોંટે નહીં. પછી આકર્ષણ થાય તેનો વાંધો નહીં, આકર્ષણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર ના થયો એ જીત્યો.
એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે?
આપણો એમાં વિરોધ હોય. આપણો વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. આપણે વિષયના સંગમાં ચોંટવું નથી એટલે આપણો વિરોધ તો હોય જ ને. વિરોધ હોય એ જ છૂટું અને ભૂલે ચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પોતાનો વિરોધ નિશ્ચય કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવા આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે?
વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં, અને તન્મયાકાર થયા તો ગોથું ખાઈ ગયા છે એમ કહેવાય. તો એવું ગોથું ખાય તેના માટે પ્રતિક્રમણ છે જ, પણ ગોથું ખાવાની ટેવ ના પાડવી, ગોથું ખાવાના હેબિચ્યુએટેડ આદતી ના થવું. માણસ જાણી જોઈને લપસી પડે ખરો? અહીં ચીકણી માટી હોય, કાદવ હોય, ત્યાં લોકોને જાણી જોઈને લપસવાની ટેવ હોય કે ના હોય, લોક સાથી લપસી જતા હશે.
એ માટીનો સ્વભાવ ને માટી ઉપર પોતે ચાલ્યો તેથી.
માટીનો સ્વભાવ તો એ પોતે જાણે છે, એટલે પછી પગના આંગળા દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે, બધી જાતના પ્રયત્નો કરવા છતાંય પડી જાય, લપસી પડે તો એના માટે ભગવાન એને રજા આપે છે, તે પછી એવી ટેવ પાડી દે તો શું થાય?
ટેવ નહીં પડવી જોઈએ.
લપસી પડાયું એ તો આપણા હાથમાં કાબૂમાં ના રહ્યું, તેથી સૌથી સારામાં સારું તો આપણો વિરોધ, જબરજસ્ત વિરોધ, પછી જે થાય એના જોખમદાર આપણે નથી. તું ચોરી કરવાનો તદ્દન વિરોધી હોઉં, પછી તારાથી ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી, કારણ કે તું વિરોધી છે.
આપણે વિરોધી છીએ જ, છતાં પણ એ જે ચૂકાય છે એ વસ્તુ શું છે?
પછી ચૂકાય છે તેનો સવાલ નથી, એ ચૂક્યાનો વાંધો ભગવાનને ત્યાં નથી. ભગવાન તો ચૂક્યાની નોંધ નથી કરતા, કારણ કે ચૂક્યાનું ફળ તો એને તરત જ મળી જાય છે. એને દુઃખ તો થાય છે ને, નહીં તો એ શોખની ખાતર કરતો હોય તો એને આનંદ થાય.
આ વિષયની બાબતમાં પોતાનું ડાપણ કેટલું ચાલે?
જ્ઞાન મળ્યું હોય તો બધુંય ડાપણ ચાલે.
જ્ઞાન મળ્યું હોય તોય કેટલેક અંશે પ્રકૃતિ ભાગતો ભજવે ને?
ના, જ્ઞાનથી પ્રકૃતિ નિર્મળ થાય. વિષયમાં પોતાનું સહમતપણું ના હોય તો નિર્મળ થાય.
વિષયમાં સહમતપણું નથી હોતું તોય ખેંચાય છે.
એ ખેંચાય તે બધું જાણવું જોઈએ. અને સ્ટ્રોંગ નિશ્ચય કોઈ દાડો કર્યો નથી.
કાયમ ચૂકાય નહીં એવું જોઈએ.
આપણો તો નિશ્ચય હોવો જોઈએ કે આમ આ અમારો નિશ્ચય છે, પછી કુદરત કરે તે આપણા હાથના ખેલ નથી. એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એમાં કોઈનું ના ચાલે.
એનો અર્થ તો એ થયો કે એવા સંજોગો જ મારે ના ઉભા થાય, પણ એ કેમ બને?
એવું બને જ નહીં ને, જગત છે, સંસાર છે, ત્યાં સુધી એવું બની ના શકે. એવું બને ક્યારે? તમે જેમ જેમ આગળ જતા જશો એમ એવા સંજોગો ઓછા થતા જશે, તેમ તેમ એ જગ્યાએ ભૂમિકા એની મેળે જ આવશે. જ્ઞાનીની ભૂમિકા એવી હોય ને સેફ સાઈડ હોય, એમના સંજોગો બધા પાસરા હોય,
એમનું વ્યવસ્થિત એવી રીતે ઘડાયું હોય.
હા, એવું ઘડાયું હોય, પણ તે એકદમ આ ના બની શકે. તમારા તો હજી ઘણા માઇલો જશે ત્યારે એ રોડ આવશે. જય સચ્ચિદાનંદ.